દ્વારિકાના રાજમહાલયના વિચારણા ખંડે દ્વારિકેશ વિરાજ્યા હતા. સુંદર સુસજ્જિત મણિમય રાજસિંહાસન પર મહારાજા ઉગ્રસેન વિરાજ્યા હતા. બાજુમાં બલરામજીનું આસન હતું. આસપાસ અસંખ્ય યાદવોના હોદ્દા પ્રમાણેના આસનો હતા. રાજકાજની અતિ મહત્વની વાતો ચર્ચાઈ રહી હતી. ત્યાં એક પ્રતિહારીએ ધીમે પગલે સભામાં પ્રવેશ કર્યો અને પ્રણામ કરતા કહ્યું, મહારાજ, મગધરાજ જરાસંઘના કારાગૃહેથી એક દૂત આવ્યો છે, એ આપને મળવા માંગે છે. ભલે, બોલાવી લાવો એને. દ્વારિકેશે પરવાનગી આપી. પ્રતિહારી પ્રણામ કરીને ગયો અને અસ્તવ્યસ્ત પહેરવેશવાળા એક દૂતને લઈને આવ્યો. દૂતના મુખ પર નરી વ્યગ્રતા જ વર્તાતી હતી. શ્યામ સુંદરે એને નખથી શિખ સુધી નિહાળ્યો. એનો લગર વગર વેશ જોતા હસવું આવી ગયું. એ હાસ્યને કુશળતાપૂર્વક દબાવીને ગંભીરતાથી પૂછ્યું, ક્યાંથી આવો છો આપ? રાજન, મગધ દેશના જરાસંઘના કારાગૃહેથી હું આવું છું. જરાસંઘના દિગ્વિજય વખતે જે રાજાઓ પરાજિત થયા હતા તેઓને જરાસંઘે ગિરિવ્રજ નામના કિલ્લામાં કેદ કર્યા છે. જે રાજાઓ જરાસંઘને નમ્યા એ તો કિલ્લામાંથી મુક્ત થયા, પણ જેઓ નથી નમ્યા એમને જરાસંઘે કેદ કરી રાખ્યા છે. એવા કેટલા રાજાઓ છે? શ્યામ સુંદરે પૂછ્યું. ભગવાન, જરાસંઘને નહીં નમનાર એવા 20,000 રાજાઓ છે. એ 20,000 રાજાઓ દીનતાપૂર્વક આપને નિવેદન કરે છે કે હે શરણાગત ભય ભંજન, આ જરાસંઘે આપના ઉપર 18-18 વખત ચઢાઈ કરી, 17 વખત એ હાર્યો અને નાઠો, પણ 18મી વખતે એ જીત્યો ત્યારે એના અભિમાને માજા મૂકી છે. આપ તો મથુરા ત્યાગીને દ્વારિકામાં ચાલ્યા આવ્યા. હું દ્વારિકામાં આવ્યો પણ એ 20,000 રાજાઓએ ભેગા થઈને એના પર આક્રમણ કર્યું હોત તો એનું એકલાનું શું ચાલત? શ્યામ સુંદરે ધીમે રહીને પૂછ્યું, ભગવાન, 20,000 રાજાઓ ખરા, પણ બધા છૂટા છવાયા ને? બધા એક થાય તો એનું જોર ન ચાલે, પણ એક રહ્યો દક્ષિણમાં અને બીજો રહ્યો ઉત્તરમાં, અને એ જરાસંઘ પણ ઓછો બળવાન છે. એના એકલામાં 10,000 હાથીઓનું બળ છે. આપના વિના બીજું કોઈ એને વશ કરી શકે એમ નથી. 18મી વખતે વિજય મેળવ્યા પછી એ દુષ્ટ જરાસંઘે એની નીતિના અવરોધકોને વીણી વીણીને પકડવા માંડ્યા અને ગિરિવ્રજના કારાગૃહમાં નાખવા માંડ્યા. ભગવાન, એ રાજાઓ આપની સહાય ઈચ્છે છે. આપ ઈચ્છો તો જરાસંઘના પાપ પાસમાંથી એમને છોડાવી શકો એમ છો. દૂતે પોતાનું નિવેદન પૂરું કર્યું ત્યાં તો સામેથી શ્રીમન નારાયણ નારાયણ કરતા નારદજી પધાર્યા. સૌનું ધ્યાન એ બાજુ ખેંચાયું. શ્યામ સુંદરે ઉઠીને સ્વાગત કર્યું, યોગ્ય આસન આપી પૂછ્યું, કહો નારદજી, અત્યારે ક્યાંથી બોલા પડ્યા? ભગવાન, અત્યારે તો ઇન્દ્રપ્રસ્થથી આવી રહ્યો છું. ઓહો હો, ઇન્દ્રપ્રસ્થથી આવો છો? ત્યાં પાંડવો આનંદમાં તો છે ને? એ બાજુના સા સમાચાર છે? આપને સમાચાર નથી મળ્યા? નારદે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ના, કેમ, સા સમાચાર છે? શ્યામ સુંદરે પૂછ્યું. નારદજી કંઈ કહે એ પહેલાં તો ઉદ્ધવજીએ સભામાં પ્રવેશ કર્યો. એમને પડછાએ પડછાએ ઇન્દ્રપ્રસ્થનો સંદેશવાહક આવી જ રહ્યો હતો. શ્યામ સુંદરની દ્રષ્ટિ સંદેશવાહક પર સ્થિર થઈ. ત્યાં તો સંદેશવાહકે પ્રણામ કરીને સિંહાસન પાસેના બાજટ પર એક પત્ર મૂક્યો. એ શ્યામ સુંદરના હાથમાં આપતા ઉદ્ધવજીએ કહ્યું, મહારાજ, યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞની ચર્ચા વિચારણા કરવા આ પત્ર પાઠવ્યો છે. ભગવાને મંદ મંદ હસતા નારદજીને પૂછ્યું, નારદજી, આજ સમાચાર હતા કે બીજા કોઈ? પ્રભુ આ જ સમાચાર હતા. નારદજીએ હકારમાં સૂચવ્યો. શ્યામ સુંદરે પત્ર પર નજર ફેરવીને ઉદ્ધવજીના હાથમાં મૂકતા પૂછ્યું, ઉદ્ધવજી મને તો મૂંઝવણમાં મૂકી દીધો. એક બાજુ બંદી રાજાઓ દૂત મોકલીને મને વિનંતી કરે છે કે હું જરાસંઘને જીતીને એમને બંધન મુક્ત કરું, અને બીજી બાજુ યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થ પધારવાનું આમંત્રણ આપે છે. આ બેમાંથી મારે પહેલું કામ કયું કરવું? ઉદ્ધવજી કંઈ જવાબ આપે એ પહેલાં તો આસપાસ બેઠેલા યાદવ કુમારો આવેશમાં આવીને બોલી ઉઠ્યા, મહારાજ આમાં વિચારવા જેવું શું છે? મહારાજ યુધિષ્ઠિર તો યજ્ઞ કરવાનો વિચાર કરી રહ્યા છે, ત્યાં વહેલા મોડા જવાય તો કંઈ હરકત નહીં. જ્યારે બીજી બાજુ બંદી રાજાઓ વર્ષોથી જરાસંઘની જેલમાં સબડે છે, એ બિચારા દુઃખી થઈ રહ્યા છે. આખરે એમણે આપના તરફ નજર નાખી છે. આપ તો અશરણ શરણ છો. દિન દુખિયાની બહાર કરવી એ આપની પ્રથમ ફરજ છે. આવી રહેલા યુદ્ધને એક યા બીજા બહાને ટાળવું એ ક્ષત્રિય ધર્મની વિરુદ્ધ છે. યુદ્ધ માટે અમે ઘણા વખતથી થનગની રહ્યા છીએ. અમારો તો એવો મત છે કે શરણમાં આવેલા રાજાઓની રક્ષા પ્રથમ થવી જોઈએ. યાદવ યુવાનોની માગણી સાંભળીને શ્યામ સુંદર પણ ઘડીભર માટે વિચારમાં પડી ગયા. નારદજીને પૂછ્યું, બોલો નારદજી આપનો શું મત છે? ભગવાન હું તો આમાં શું કહું, આપ તો સર્વસમર્થ છો, સર્વેશ્વર છો, સર્વજ્ઞ છો. શું કરવું જોઈએ એ આપ સારી રીતે જાણો છો, છતાંય અમને બધાને પૂછીને આપ અમોને મોટાઈ અર્પો છો. મારો તો એવા મત છે કે ઇન્દ્રપ્રસ્થ આપે જલ્દી જલ્દી પધારવું જોઈએ, કારણ કે પાંડવો આપના અનન્ય ભક્ત છે અને એમને એકમાત્ર આપનો જ આશ્રય છે. એમની ઈચ્છા પૂરી કરવી એ આપનું સર્વપ્રથમ કર્તવ્ય છે. જરાસંઘની સાથે યુદ્ધ કરવામાં ખાસો સમય જોઈએ. એ જીતાય ક્યારે અને આપ ઇન્દ્રપ્રસ્થ પધારો ક્યારે? માટે મારું તો એવું મંતવ્ય છે કે પ્રથમ ઇન્દ્રપ્રસ્થ ગયા પછી જરાસંઘની બાબતમાં વિચાર કરો. યુદ્ધ જેવી ગંભીર બાબતમાં ઉતાવળિયું પગલું ભરવાથી કેટલીક વાર ભયંકર પરિણામ આવે છે. નારદજીને સાંભળ્યા પછી શ્યામ સુંદરે ઉદ્ધવજી તરફ અર્થસૂચક દ્રષ્ટિ કરી અને મનમંદ હસતા કહ્યું, બોલો ઉદ્ધવજી હવે મારે શું કરવું? યાદવ યુવાનો કહે છે કે પ્રથમ જરાસંઘને જીતી બંદીવાન રાજાઓને છોડાવો અને પછી ઇન્દ્રપ્રસ્થ જાઓ. ત્યારે નારદજી કહે છે, પહેલાં ઇન્દ્રપ્રસ્થ જાઓ અને પછી વિચારપૂર્વક યુદ્ધ કરો. આમ જુદા જુદા બે મત પડે છે, એમાં તો મારી બુદ્ધિ કામ કરતી નથી, હું દ્વિધામાં પડી ગયો છું. એમ કરો, આ બાબતમાં આપ નિર્ણય કરીને મને કહો કે મારે શું કરવું. આપનો નિર્ણય સૌ યાદવોને સ્વીકાર્ય હશે, કારણ કે આપ અમારા સુહદ છો, મંત્રી છો, સર્વસ્વ છો. અમને એવો કોઈ રસ્તો બતાવો જેમાં બેઉનું હિત સચવાય. ઉદ્ધવજી પણ ઘડીભર વિચારમાં પડી ગયા. વિચાર કરતા એમની નજરે યાદવ યુવાનો પર પડી. યુવાનીના મનમાં યાદવ યુવાનો મુજ પર હાથ ફેરવી રહ્યા હતા. એમનું રોમે રોમ યુદ્ધ માટે થનગની રહ્યું હતું. એ જોઈને ઉદ્ધવજી મનમાં ને મનમાં હસ્યા અને વિચારવા લાગ્યા, આ યુવાન યાદવો જરાસંઘ સાથે યુદ્ધ કરવા માટે થનગની રહ્યા છે, પણ આ એમનો માત્ર ઉપરનો આવેશ છે. અત્યારે એમને યુદ્ધનો પાનો ચડ્યો છે, પણ જ્યારે જરાસંઘ સાથે બાખડવાનું થશે ત્યારે બેટમજીઓને ખબર પડશે કે ત્યાં કેટલી વિશેષ સો થાય છે. જરાસંઘ સાથે યુદ્ધ કરવું એ કંઈ નાના છોકરાના ખેલ નથી, અને નારદજીનું કહેવું જરાય ખોટું નથી. એ દૂરદર્શી છે. એ જે કહે છે એની પાછળ ભવિષ્યનો વિચાર પડેલો છે. કેમ ઉદ્ધવજી સા વિચારમાં પડી ગયા? બોલો, આપનો શો મત છે? શ્યામ સુંદરે મંદ હસતા ઉદ્ધવજીને પૂછ્યું. ઉદ્ધવજી વિચાર તંત્રમાંથી એકદમ જાગૃત થયા અને હાથ જોડીને બોલ્યા, કૃષ્ણરાજ, વિચાર કરતા મને એમ લાગે છે કે નારદજીનું કહેવું સાચું છે. આપ એમ કરો, પહેલા ઇન્દ્રપ્રસ્થ પધારો. આપ ત્યાં નહીં પધારો ત્યાં સુધી પાંડુપુત્ર મૂંઝાયા કરશે. આપની દોરવણી મળતા જ એ દિગંત જીતશે. શ્યામ સુંદરે કહ્યું, ઉદ્ધવજી, આપ કહો, એમ કરવામાં મને જરાય હરકત નથી, પણ મારે એ જાણવું છે કે શાસ્ત્રકારોએ શરણાગતની રક્ષા કરવાના કાર્યને પરમ ધર્મ બતાવ્યો છે. શક્તિ હોવા છતાં જે શરણાગતની રક્ષા કરતા નથી એનો પરિત્યાગ કરે છે એ ઘોર રૌરવાદી નરકમાં જાય છે. આપ શરણાગતોની રક્ષા કરવાનું મુલતવી રાખીને યજ્ઞમાં જવાની સંમતિ કેમ આપો છો? યજ્ઞનો તો હજી આરંભ પણ થયો નથી. કૃષ્ણરાજ, યજ્ઞનો આરંભ નથી થયો એટલે જ હું પ્રથમ ઇન્દ્રપ્રસ્થ જવાનું કહું છું. એમાં એક કાંકરે બે પક્ષી મરાશે, યુધિષ્ઠિરનું માન જરવાશે, બંદી રાજાઓને મુક્ત કરાશે. ઉદ્ધવજીની આવી ગૂઢ વાત સાંભળીને શ્યામ સુંદર વિચારમાં પડી ગયા અને પૂછ્યું, એ કેવી રીતે શક્ય બને? ઉદ્ધવજી, મહારાજ, રાજસૂય યજ્ઞ કોઈ સાધારણ રાજા તો કરી શકે નહીં. મેં એમ સાંભળ્યું છે કે ચંદ્રદેવ, વરુણદેવ તથા હરિશ્ચંદ્ર આદિ ગણ્યા ગાંઠ્યા રાજાઓએ રાજસૂય યજ્ઞ કર્યા છે. જો રાજા દિગ્વિજય કરી સર્વ રાજાઓને જીતી લે, ચારે દિશાઓમાં જેની આણ વર્તે જે ચક્રવર્તી સમ્રાટ હોય એ જ રાજસૂય યજ્ઞ કરી શકે. યજ્ઞ પહેલાં ચારે દિશાઓના રાજાઓને જીતવા તો પડશે જ, એમાં જરાસંઘ પણ આવી જશે. એ જીતાશે એટલે બંદીવાનોને આપોઆપ મુક્તિ મળી જશે. ઇન્દ્રપ્રસ્થ જવાથી એક પંથ અને દો કાચ જેવું થશે. ઉદ્ધવજી, આપની વાત બધી રીતે યોગ્ય છે. આપ સારી રીતે જાણો છો કે એ જરાસંઘ પાસે અગણિત સેના છે. યુદ્ધમાં એણે કોઈ જીતી શકે એવો માયનો પૂત હું જોતો નથી. જો એ જીતાય નહીં તો યજ્ઞ પૂર્ણ થાય નહીં, શરણાગતોની રક્ષા પણ થાય નહીં. પછી ઇન્દ્રપ્રસ્થ જવાનો અર્થ શો? ભગવાન, આપ તો સર્વસમર્થ છો, ધારો એ કરી શકો એમ છો. જરાસંઘને યુદ્ધમાં કોઈ જીતી શકે એમ નથી. હા, એક વાત છે, એને જીતવો હોય તો છલબલથી જીતી શકાય. એને માટે આપ એક યુક્તિ વાપરો તો આ શક્ય બને. એવી કઈ યુક્તિ છે? શ્યામ સુંદરે અજાણ્યા બનીને પૂછ્યું. ભગવાન, મેં એમ સાંભળ્યું છે કે જરાસંઘનું મૃત્યુ ભીમસેનને હાથે નિર્માયું છે. જરાસંઘમાં 10,000 હાથીનું બળ છે એમ ભીમસેનમાં પણ એટલું જ બળ છે, પણ કલા કૌશલ્યને બુદ્ધિમાં જરાસંઘ ભીમસેનને ભૂ પાઈ દે એમ છે. એટલે એકલો ભીમસેન દ્રંદ યુદ્ધમાં એને જીતે એમાં કંઈ માલ નથી. હા, આપની બુદ્ધિના ભીમસેનને સહારો મળી જાય તો જરાસંઘની તાકાત નથી કે એ ભીમસેનને જીતે. સેના બેના સજીને ત્યાં જવાની કંઈ જરૂર નથી. આપ પહેલાં ઇન્દ્રપ્રસ્થ જાઓ, ત્યાં જઈ ભીમસેન અને અર્જુનને સાથે લઈ મગ્ધમાં જાઓ અને ત્યાં જઈ એને યુક્તિમાં લઈ દ્રંદ યુદ્ધની માગણી કરો. પણ એક વાત ધ્યાનમાં રાખજો કે જરાસંઘ બ્રહ્મભક્ત છે. આપ ક્ષત્રિય વેશે જશો તો એ તમારી માગણી સ્વીકારશે નહીં, માટે ત્યાં બ્રાહ્મણ વેશે જજો અને દ્રંદ યુદ્ધની માગણી કરજો. જે કામ કરથી પડતું હોય ત્યાં બર વાપરવાની શી જરૂર છે? ઉદ્ધવજીની આવી તર્કપૂર્ણ યુક્તિયુક્ત વાતોને નારદજીએ, ઉગ્રસેનજીએ, વાસુદેવજીએ, અક્રૂરજીએ તથા સભામાં બેઠેલા અનેક વયોવૃદ્ધ યાદવોએ હૃદયપૂર્વક ટેકો આપ્યો. શ્યામ સુંદરે ચર્ચાનો અંત લાવતા કહ્યું, ત્યારે તો બધાની એવી મરજી છે કે હું પહેલાં ઇન્દ્રપ્રસ્થ જાઉં, ત્યાં ગયા પછી બીજી વાત વિચારીશું. અત્યારથી એમ કેવી રીતે કહેવાય કે આમ જ કરીશું અને આમ જ થશે? એ તો જે પ્રસંગે જેવા દાવ પડે એવા દેવાય. આ તો આપણે આવી રહેલી પરિસ્થિતિનો વિચાર કર્યો અને ઉદ્ધવજી આપ દૂત માટે રહેવા કરવાનો પાકો બંદોબસ્ત કરો. અને દૂત તરફ ફરીને શ્યામ સુંદરે કહ્યું, આપ નિશ્ચિંત રહેજો, નિશ્ચિંત રહેજો. આપની વિનંતી મેં સાંભળી છે અને એ બાબતમાં હું જરૂર ઘટતું કરીશ. એમ કહીને શ્યામ સુંદર બીજા રાજપુરુષો સાથે ગુપ્ત ચર્ચાઓ કરતા કરતા મહેલ તરફ ચાલ્યા.